સમૃદ્ધિ લઈને બેઠો હોય અને સમાજનો વ્યવહાર લઈને બેઠો હોય, પ્રસંગો આવવાના હોય તો મારી સંપત્તિ કેટલી ક્યાં વાપરવી, કોને કેટલો ભાગ આપવો, સમૃદ્ધિને વિચારવી પડશે, સંપત્તિને પણ સમજીને વિચારવી પડશે, સમજવી પડશે. અને જે કોઈ સમૃદ્ધિ કે સંપત્તિ હોય એને કેવી રીતે સાચવવી, ક્યાં મૂકવી અને મૂક્યા પછી એ સલામત કેટલી રહી કે ના રહી કે એમને ઉડી ગઈ, બધું વિચારવું પડે. વિચાર કરતા વસ્તુ મળે, સમજો સમજણમાં સોઈ, એ જ સમજવાનું છે. આ તો બધું વ્યવહારિક આપણે જોઈ રહ્યા છીએ. મનથી બુદ્ધિથી પોતાની જાતને, પોતાની સંપત્તિને પણ જોવાની છે પોતાની સમજણથી. આમ અનેક બાબતોને જોયા પછી વ્યક્તિ પોતે પોતાના હિતને વિચારે, પણ એ પણ સમજણપૂર્વક. પોતાનું હિત ક્યાં છે, અહિત ક્યાં છે, પણ સમજણ જ નહીં હોય તો અહિત હિત અહિતનું ભાન જ નહીં. આપણા ઉપનિષદો તો એટલે સુધી આપણને લઈ જાય છે અને ત્યાં સુધી કહે છે કે શ્રેય અને પ્રેય બંને માણસના જીવનની સમક્ષ પડ્યા છે. જો એની પાસે સમજણ હશે તો એ પ્રેયનો સ્વીકાર કરે છે કે શ્રેયનો સ્વીકાર કરે છે એને ખબર પડશે. જે સમજણવાળો હશે, બુદ્ધિવાળો હશે, એ પ્રેયને કોઈ દિવસ નહીં અડે. ગમે એટલું પ્રિય લાગતું હશે, ગમે એટલું સ્વાદિષ્ટ હશે, પણ એમાં મારું શ્રેય કેટલું છે, હું આ મીઠાઈ ખાઈશ કે શ્રીખંડ ખાઈશ તો ડાયાબિટીસ વાળો છું, મારું શું થશે. પ્રિય લાગે છે, મધુર લાગે છે, પ્રિય છે પણ કલ્યાણકારી નથી. સમજણને ત્યાં લઈ જઈને બેસાડવાની છે કે મારું શ્રેય સામા છે, શું પ્રિય મારું કલ્યાણ કરી શકશે ખરો, તો ઉત્તર એને ના જ મળશે. પ્રિય પરિવાર લાગે છે, પ્રિય પત્ની લાગે છે, પ્રિય વ્યવહાર લાગે છે, પણ એનું કલ્યાણ થશે ખરું? દરેક વ્યક્તિ પોતાની જાતને પૂછી જુએ સમજણપૂર્વક અને સમજે કે પ્રિય એ મારું હિત કરશે ખરું, તો જે શ્રેય છે કલ્યાણ એ મારું હિત કરશે, તો કે હા. એમાં પણ આપણી સમજણ જો સારી રીતે કામ કરતી કરી શકતી હશે ને તો આપણે એમાં પાર ઉતરી શકીશું. અનેક બાબત છે માણસના જીવનની. દરેક શ્વાસ જો સમજીને લીધો હશે, ઉપાસક હોય સમયનો ઉપયોગ સમજીને કરે, સંપત્તિનો ઉપયોગ સમજીને કરે, અરે પોતાના શ્વાસોશ્વાસનો ઉપયોગ પણ સમજણપૂર્વક કરે ને, તો એ પોતાના પોતે અંતસ્થ બની ધ્યાનને અને સમાધિ કરીને પોતાના સ્વરૂપ સુધી પહોંચી શકે છે. સરત નરત દરવાજે જાતા સમજીને લેવા, શ્વાસોશ્વાસ પણ જો સમજીને લેવામાં આવે સુરત મુરતની સાથે, તો એ પણ સમજીને લેવા. ત્યાં આગળ ઈશ્વર નામનો કવિ છે અને ઈશ્વરદાસજી જે ભક્ત છે એ પોતાની અનુભૂતિ બતાવે છે, યોગની પરંપરાનું દર્શન કરાવે છે. શ્વાસોશ્વાસને પણ સમજણપૂર્વક લો, સમજીને લેવા, તો એ પણ તમને તમારા આત્માનું દર્શન કરાવશે, તમને સમાધિ સુધી ધ્યાનમાં લઈ જશે. તો સમજણ કયા ક્ષેત્રમાં કામ નથી લાગતી, કયા જીવનના શ્વાસના જીવનના કયા છેડે સમજણની આવશ્યકતા નથી. વિદવત્તાને પણ સમજણની જરૂર છે. વિદ્વાન ઘણા મોટા હોય પણ એની સમજણ એને સાથ ના આપે તો બતાઈએ ક્યાં હોતા હે. તો વિદવત્તાને પણ સમજણની આવશ્યકતા છે, અને એક અભણ માણસ છે, ખેડૂત છે, એને પણ સમજણની આવશ્યકતા પડે છે. જીવનમાં શ્વાસ લેવા માટે જેટલી હવાની જરૂર પડે છે એમ જીવવા માટે સમજણની જ જરૂર છે, એટલી જ. શ્વાસના જેટલી જ કિંમત સમજણની છે. અને શ્વાસ ન લેવાય ને એકાદ બે મિનિટ થઈ તો માણસ પૂરો થઈ જાય, એમ સમજણ જો એના જીવનના શ્વાસે ન હોય ને તો એ માણસ જીવતા છતાંય પૂરો થઈ ગયેલા જેવો, એની કોઈ સામાજિક મોભો ન હોય, એની કોઈ કિંમત ન હોય, જીવી રહ્યો છે, એના પ્રત્યે કોઈને સદભાવ કે સન્માન પણ ન હોય, તો એવા વ્યર્થ જીવનને આપણે ક્યાંથી ભેગું કર્યું સમજણ વગરની અવસ્થામાં. તો સત્તા હોય તો પણ, જો એની અંદર વ્યવહારિક સમજણ નહીં હોય તો એ સત્તા પણ છૂટી જતા વાર નહીં લાગે. સમજણપૂર્વક, ગણતરીપૂર્વક જો પોતે પોતાની સત્તાનો સદુપયોગ કરે તો એની પાસે જ છે. આમ સામાજિક જીવનના વ્યવહારમાં સમજણનો આટલો ઉપયોગ છે, આટલી આવશ્યકતા છે. પણ એથી આગળ એ સમજણને જ્યારે આધ્યાત્મિક માર્ગે આપણે લઈ જઈએ, આ તો વ્યવહારને આપણે વાત કરી આજે સત્સંગમાં, પણ એ સમજણ જ્યારે વ્યક્તિ પોતાના આધ્યાત્મિક માર્ગે પોતાના સ્વસ્વરૂપ તરફ જ્યારે જવાનું હોય, અને તે વખતે એને કેટલી આવશ્યકતા અને સમજણ કેવી કામ લાગે છે, એને જ લક્ષ્યમાં લઈને મહારાજે તો વાત કરી છે. આ વ્યવહારની એટલી બધી વાત નથી કરી, છતાંય વ્યવહારમાં આવશ્યકતા દરેક વ્યક્તિને સમજણની સમજાવવી જોઈએ. સંત રામના જય મહારાજ. પોતાના સ્વરૂપની અંદર બેઠેલા છે મહારાજ, બીજા નથી, જુદા નથી. મહારાજ તારામાં જ બેઠા છે, તું જ મહારાજના સ્વરૂપની અંદર છું. જ્યારથી તે શિષ્યત્વ સ્વીકાર્યું ત્યારથી ગુરુ તારામાં છે, અને તું ગુરુમાં છું, એવી અભેદ અવસ્થા સમજણની, જ્ઞાનની, અને એ રીતે તારા જીવનને મુક્તિના માર્ગે લઈ જવાનો રસ્તો બતાડે છે. મુક્તિનો માર્ગ અમને દેજો રે, આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો કે અમને મુક્તિનો માર્ગ તો બતાવો. એ સમજણમાં છે. તમારી પાસે તમે જેટલા વિવેકપૂર્વક, સમજણપૂર્વક ધીમે ધીમે ભલે પણ આગળ વધો, તમને એ સમજણ વહેલી મોડી એક પણ એક દિવસ પણ તમને ત્યાં લઈ જશે. લખ 84 છે, એ 84 લક્ષ માણસ એ જીવાત્માને એના કર્મો અને એનું પ્રારબ્ધ ભોગવાડવાના હોય છે. એ કર્મો અને પ્રારબ્ધ ભોગવતો ભોગવતો લખ 84માં પણ એનું લક્ષ્ય એક હોય છે, ધ્યેય એક જ હોય છે કે આખરે એમાં ભમતા ભમતા પોતાના સ્વરૂપ સુધી, બ્રહ્મ સુધી પહોંચવાનું એનું લક્ષ્ય છે. આપણા શાસ્ત્ર ગ્રંથોએ, મહાપુરુષોએ લખ 84નો આખો રસ્તો બતાવ્યો, પણ એ લાંબા રસ્તે ચાલીને જવાનું તો ક્યાં, બ્રહ્મમાં, પોતાના સ્વરૂપની અંદર. એમાંથી વચ્ચેથી પણ નીકળી શકો છો, પણ જીવને આ લખ 84માં દ્વારા જ, લખ 84 વડે જ આત્મ પ્રાપ્તિ કરવાની છે, બ્રહ્મ પ્રાપ્તિ કરવાની છે. એ બ્રહ્મ પ્રાપ્તિ માટેનું આટલું મોટું સાધન બીજા સાધન છે, ઉપાસનાના, જ્ઞાનના, તત્વના, આત્મ સ્વરૂપના. પણ લખ 84 પણ એક સાધન જ છે. પાપ પુણ્યમાં અથડાતા કૂટાતા ભટકતા અનેક યોનિમાં જન્મતા મરતા પહોંચવાનું બ્રહ્મમાં, પોતાના સ્વરૂપ. એટલે મહારાજ શ્રી કહે છે સાધન સર્વે સમજણમાં છે, અને સમજણને વિચારી રાખો, સમજી રાખો, ચિંતન કરી રાખો. ચિંતન ચિંતન તરીકે રહેવું જોઈએ, પણ એ ચિંતન વિકૃત બનીને ચિંતા ન બની, ચિંતા ન બનવી જોઈએ. ચિંતન જો ચિંતા બની ગઈ તો ચિંતા બની જતા વાની લાગે, પણ જો ચિંતન ચિંતન રહેશે ને તો એમાંથી તત્વ નીકળશે. જેમ વલોણામાંથી માખણ નીકળે એમ જીવનમાંથી તત્વ નીકળશે, સમજણનું તત્વ. અને એ મુક્ત થઈને મુક્ત જીવન તમે જીવી શકશો, અને એ મુક્તિના માર્ગ વડે તમે તમારા જીવનને જીવન મુક્ત, જીવન મુક્તિનો આનંદ મારા શ્રીનું લક્ષ્ય છેવટે એ જ છે. આખા સત્સંગનું કે એમણે જે કોઈ આપ્યું છે અહીંયાળી આદેશ ઉપદેશ આપ્યો છે, પોતાના વચનો બોધ આપ્યા છે, એને બધાનું લક્ષ આખરે એક જ, આત્મપ્રાપ્તિ, આત્મ સાક્ષાત્કાર કે આત્માનું અનુસંધાન, આ જ એક લક્ષ છે. તમે ભક્તિ દ્વારા ભગવાનને પ્રસન્ન કરીને જપીને આખરે લક્ષ્ય તો એ જ છે કે તમારો આનંદ તમે મેળવી શકો. વૃત્તિ ભજનમાં લગાડી દો, સેવામાં લગાડી દો, નામ સંકીર્તનની અંદર લગાડી દો તમારું, હા, તો તમને આનંદ આવશે. પણ એ વ્યક્તિને એના જીવનમાં એ ભજનની અંદર લાગવાને બદલે ભજનમાં લાગવાને બદલે એમને એના પછી એના સમયનો ઉપયોગ દુરુપયોગ એને પોતાને કેવી મુશ્કેલીમાં મૂકી દેશે, કેવી સ્થિતિમાં મૂકી દેશે.